એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે હિન્દી સાહિત્યના એક એવા શિખર પુરુષની કૃતિ પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ફક્ત વાર્તાઓ નથી લખી, પણ એમ કહી શકાય કે ભારતીય ગ્રામીણ સમાજનું, ખાસ કરીને ખેડૂતના જીવનનું, એકદમ સચોટ અને કરુણ ચિત્ર રજૂ કર્યું છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ મુનશી પ્રેમચંદની અને એમની કાલજયી નવલકથા ગોદાન વિશે.
બરાબર.
ગોદાન
ખરેખર આ નવલકથા એક એવો અરીસો છે જેમાં, એટલે 1930ના દાયકાના ઉત્તર ભારતીય ગામડાનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે.
મુનશી પ્રેમચંદ, જેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું, ઉપન્યાસ સમ્રાટ તરીકે પણ ઓળખાયા.
સાચી વાત, એમની કલમમાં ગજબની તાકાત હતી. સામાન્ય માણસની વ્યથા, એના સંઘર્ષો, એની આશાઓ, નિરાશાઓ, આ બધું જ અત્યંત સહાનુભૂતિ અને વાસ્તવિકતાથી એમણે શબ્દોમાં ઉતાર્યું છે. અને એમનું સાહિત્ય એ પ્રગતિશીલ માનવતાવાદ અને સામાજિક ન્યાય માટેનો એક પોકાર છે, એમ કહી શકાય.
બિલકુલ. અને ગોદાન, જે 1936માં પ્રકાશિત થઈ, એ તો પ્રેમચંદની લેખન યાત્રાનું શિખર જ ગણાય, એમની છેલ્લી પૂર્ણ નવલકથા.
એ સમયનું ભારત કેવું હશે? અંગ્રેજ શાસન નીચેનો દેશ, જમીનદારી પ્રથા હતી, શાહુકારોનું શોષણ
અને જ્ઞાતિવાદના ઊંડા મૂળ, ધર્મના નામે ચાલતું પાખંડ, આ બધી જ બાબતો ગોદાનના તાણાવાણામાં વણાયેલી છે. એટલે જ આ ફક્ત એક ખેડૂતની કથા નથી રહેતી, પણ એક આખા યુગની વ્યથા બની જાય છે.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે ગોદાનના મુખ્ય કથાનકને સમજીએ, તેના પાત્રોના મનોભાવ, એમની જટિલતા, એમના વિકાસને જોઈએ.
અને હા, નવલકથામાં જે કેન્દ્રીય વિષયો છે, જે સંઘર્ષો છે, એને વધુ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ, એની આત્મા સુધી પહોંચવાની કોશિશ કરીએ.
ચાલો ત્યારે શરૂ કરીએ. કથા આપણને લઈ જાય છે ઉત્તર પ્રદેશના બેલારી ગામમાં.
હા, બેલારી. અને ત્યાં આપણો પરિચય થાય છે મુખ્ય પાત્ર હોરી મહતો સાથે.
હોરી મહતો કેવો માણસ છે? ગરીબ છે, સીધો સાધો છે,
મહેનતુ પણ છે, અને કંઈક અંશે ભોળો પણ કહી શકાય. જમીનનો એક નાનકડો ટુકડો છે એની પાસે, પણ એના પર ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.
અને આ સાધારણ લાગતા ખેડૂતના મનમાં એક ઊંડી ઈચ્છા છે, એક સપનું છે,
પોતાના ઘરઆંગણે એક ગાય બાંધેલી જોવાનું સપનું.
ગાય અત્યારે કદાચ આપણને સામાન્ય લાગે, પણ એ સમયે
ના ના, સામાન્ય બિલકુલ નહોતું. એ સમયના ગ્રામીણ સમાજમાં એક ગરીબ ખેડૂત માટે ગાય એ ખાલી દૂધ આપતું પશુ નહોતું, એ તો પ્રતિષ્ઠા હતી, સમૃદ્ધિની નિશાની હતી,
અને ધાર્મિક રીતે પણ મહત્વનું હતું, ખરું ને? ગોદાનનું મહત્વ હતું
ખૂબ જ. ગોદાનને તો મહાદાન ગણવામાં આવતું, એટલે હોરી માટે ગાય એ એના જીવનની સામાજિક અને આર્થિક ઉન્નતિની આકાંક્ષા હતી, એક ગૌરવનું પ્રતીક હતું.
અને અહીં જ પ્રેમચંદ વાર્તાના મૂળ સંઘર્ષનો પાયો નાખે છે. એક તરફ હોરીની આ સાત્વિક ઈચ્છા,
અને બીજી તરફ છે સમાજની કઠોર વાસ્તવિકતાઓ. ગરીબી છે, પેઢીઓથી ચાલતું દેવું છે, જમીનદાર રાય સાહેબ અને શાહુકાર ઝીંગુરીસિંહ જેવા શોષકો છે,
પંડિત દાતાદીન જેવા ધર્મના ઠેકેદારો છે, અને જ્ઞાતિ વ્યવસ્થાના બંધનો પણ છે.
બરાબર. એટલે સવાલ એ છે કે હોરીનું આ સપનું આ વ્યવસ્થા સામે ટકી શકશે?
કથામાં થોડી આશા જાગે છે જ્યારે હોરી ઘણી મહેનત પછી પાડોશી ભોલા પાસેથી ઉધાર પર ગાય મેળવે છે, સુંદરિયા અથા ગૌરી.
હા, 80 રૂપિયાના ઉધાર પર એક ક્ષણ હોરી અને એના પરિવાર માટે, પત્ની ધનિયા, દીકરો ગોબર, દીકરીઓ સોના અને રૂપા, જણે કોઈ તહેવાર જેવી હોય છે, ઘરમાં આનંદ છવાઈ જાય છે.
ગામમાં પણ થોડી પ્રતિષ્ઠા વધે છે, એને લાગે છે કે હવે સારા દિવસો આવશે.
પણ કહેવાય છે ને કે સુખ લાંબુ ટકતું નથી.
હા, અહીં પણ એવું જ થાય છે, નજર લાગવી કહીએ ને એવું જ. હોરીના પોતાના જ ભાઈઓ હીરા અને શોધા,
એ લોકો હોરીની આ ઉન્નતિ જોઈ શકતા નથી, ઈર્ષામાં, અને રાતોરાત ગાયને ઝેર આપી દે છે.
સવારે હોરી જુએ તો ગાય મરેલી પડી છે, એનું સપનું, એની આશા, બધું જ જાણે ધૂળમાં મળી ગયું.
આ ખાલી ગાયનું મોત નથી, હોરીના અરમાનોનું મોત છે.
અને આ ઘટના પછી હોરી જે નિર્ણય લે છે, એ ખરેખર એના જીવનની દિશા બદલી નાખે છે.
હા, એ સમજી જાય છે કે આ કામ એના ભાઈ હીરાનું જ છે, પણ પેલી કુટુંબની મર્યાદા, ઘરની આબરૂ
એ જાળવવાના ખોટા ખ્યાલમાં અને ભાઈને પોલીસ કેસમાંથી બચાવવા એ જુબાની ફેરવી નાખે છે.
કહે છે કે ગાય બીમારીથી મરી ગઈ, કોઈ પર શંકા નથી. હીરા તો ડરનો માર્યો ગામ છોડીને ભાગી જાય છે.
અહીં હોરીની ભલમનસાઈ કહો, ભોળપણ કહો, કે પછી વ્યવસ્થા સામે ઝૂકી જવાની વૃત્તિ, એ એના માટે જ ફાંસો બની જાય છે.
બરાબર. ગામની પંચાયત, જેમાં આપેલા શોષક તત્વો જ બેઠા છે, પંડિત દાતાદીન, ઝિંગુરી સિંહ,
એ લોકો પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવે છે. એમને ખબર છે કે હોરી જૂઠું બોલે છે,
એટલે એના પર ભાઈને છાવરવાનો આરોપ મૂકી પ્રાયશ્ચિતના નામે ભારે દંડ ફટકારે છે.
અને આ પહેલો મોટો આર્થિક ફટકો. હોરી પાસે પૈસા નથી, દેવું કરવું પડે છે.
અને અહીંથી શરૂ થાય છે દેવાનું એવું વિષચક્ર, જેમાંથી એ ક્યારેય બહાર નથી આવી શકતો. જેમ પેલું દલદલ હોય ને.
હા, જેમ જેમ હાથ પગ મારો એમ વધુ ઊંડા ઉતરો.
બસ એવું જ. હોરી દેવાનો બોજ નીચે દબાતો જ જાય છે. આ પહેલો દંડ, એના પતનની શરૂઆત હતી.
હોરીના પાત્ર વિશે અહીં થોડું વિચારવા જેવું છે. એ મહેનતુ છે, પ્રામાણિક છે, ધાર્મિક છે, પણ સાથે સાથે ખૂબ નિયતિવાદી છે.
હા, એને લાગે છે કે ગરીબી, દુઃખ એ બધું નસીબમાં લખેલું છે, બસ ભોગવવાનું જ છે.
અન્યાયનો સામનો કરવાને બદલે સ્વીકારી લે છે. એની આ સહનશીલતા જ પેલા શોષકોને વધુ હાવી થવાની તક આપે છે.
પ્રેમચંદ કદાચ એ જ બતાવવા માંગે છે કે કેવી રીતે ખોટી ધાર્મિક માન્યતાઓ, ભાગ્યવાદ, લોકોને નિષ્ક્રિય બનાવી દે છે.
એક મુસીબત માંડ પૂરી થાય ત્યાં બીજી આવે છે. હોરીનો દીકરો ગોબર.
હા, ગોબર, જે થોડું જુવાન જોશમાં છે, ગામની રૂઢિયોથી અકળાયેલો છે, એ ભોલાની વિધવા દીકરી ઝુનિયા સાથે પ્રેમમાં પડે છે.
અને ઝુનિયા, જે કહેવાતી નીચલી જાતિની છે, એ ગર્ભવતી બને છે.
આ સંબંધ ગામના સામાજિક અને નૈતિક માળખા પર એક પ્રહાર જેવો હતો.
સમાચાર તો આગની જેમ ફેલાયા હશે.
આજ તો પંચાયત અને સમાજના ઠેકેદારો રોષે ભરાય છે. ગોબર, જે પહેલા થોડી બહાદુરી બતાવતો હતો,
એ પરિણામથી ડરી જાય છે અને પિતાની જેમ જવાબદારી લેવાને બદલે રાતોરાત લખનૌ ભાગી જાય છે.
અને પેલી ગર્ભવતી નિરાધાર ઝુનિયાને હોરી અને ધનિયાના ભરોસે છોડી દે છે.
પણ અહીં વાર્તામાં એક જબરજસ્ત પાત્ર સામે આવે છે. ધનિયા, હોરીની પત્ની.
હા, ધનિયા એ હોરીથી સાવ જુદી છે. સ્પષ્ટ વક્તા, વ્યવહારુ, હિંમતવાળી, અન્યાય સામે અવાજ ઉઠાવવામાં ડરે નહીં એવી.
જ્યારે હોરી સમાજના ડરથી સંકોચાય છે, ગામ લોકો વિરોધ કરે છે, ત્યારે ધનિયા એકદમ સાહસિક પગલું ભરે છે.
માતૃત્વની ભાવના અને ન્યાયની દૃષ્ટિએ એ ગામના વિરોધની પરવાહ કર્યા વગર ઝુનિયાને પોતાના ઘરમાં આશરો આપે છે, દીકરીની જેમ રાખે છે.
ધનિયાનું આ પગલું ખરેખર કમાલનું છે. એ નવલકથાનું નૈતિક કેન્દ્ર બની જાય છે, નહીં?
બિલકુલ. એ સતત હોરીની નિષ્ક્રિયતા પર, સમાજના પાખંડ પર, શોષકોની ચાલબાજી પર કટાક્ષ કરતી રહે છે. એની વાણી કડવી લાગે, પણ એમાં સચ્ચાઈનો રણકો છે.
પ્રેમચંદ દ્વારા સર્જાયેલું એક અમર સ્ત્રી પાત્ર, જે ઝૂકવાને બદલે લડવાનું પસંદ કરે છે.
પણ સમાજ ક્યાં છોડે, આ અપરાધની સજા પણ ભોગવવી પડે છે.
પેલા પંડિત દાતાદીન જેવા લોકો આને ધર્મ અને જાતિની ભ્રષ્ટતાનો મુદ્દો બનાવી દે છે.
પંચાયત ફરી ભેગી થાય છે. નીચલી જાતિની પતિત સ્ત્રીને ઘરમાં રાખી, એટલે હોરી પર ફરી મોટો દંડ.
જાણે માનવતા દાખવવી એ જ ગુનો હોય. આ દંડ ભરવા માટે હોરીને ઘર ગીરવે મૂકવું પડે છે.
અહીં પ્રેમચંદની કલમની તાકાત દેખાય છે. કેવી રીતે ધર્મ, પરંપરા, પંચાયત જેવી સંસ્થાઓ જ શોષણનું હથિયાર બની જાય છે.
જે ન્યાય માટે હોય એ જ અન્યાય કરે. શક્તિશાળી લોકો પોતાના સ્વાર્થ માટે નિયમોને મરોડીને ગરીબોનું શોષણ કરે. હોરીની દરેક મુસીબત પાછળ આ જ વ્યવસ્થાગત અન્યાય છે.
હવે હોરીનું પતન વધુ ઝડપી બને છે. દેવું ચૂકવવા, દંડ ભરવા, ઘર ચલાવવા, જે થોડી ઘણી જમીન બચી હતી એ પણ ટુકડે ટુકડે વેચાઈ જાય છે અથવા ગીરવે મુકાઈ જાય છે.
વ્યાજ પર વ્યાજ ચડતું જાય. એક સમયનો ખેડૂત હવે પોતાની જમીન પર મજૂર.
અને છેવટે તો રાય સાહેબ અને શાહુકારોનો બંધવા મજૂર જેવી હાલતમાં આવી જાય છે, જેની મહેનતનું ફળ એને ન મળે.
એનું સ્વમાન, એની ઓળખ, બધું જ ધીમે ધીમે છીનવાતું જાય છે.
આ ગ્રામીણ કથાની સાથે સાથે પ્રેમચંદ એક શહેરી કથા પણ ચલાવે છે. ગોબર લખનૌ પહોંચીને ખાંડની મિલમાં મજૂરી કરે છે.
હા, એ શહેરની હવા લે છે, ચાલાકી શીખે છે, પૈસાનું મહત્ત્વ સમજે છે, થોડો સ્વાર્થી અને વ્યવહારુ બને છે. ગામડાની પેલી ભોળ પણ જતી રહે છે.
બીજી તરફ શહેરમાં પ્રોફેસર મહેતા છે, ડૉક્ટર માલતી છે, એક આધુનિક સ્ત્રી, મિર્ઝા ખુરશીદ પત્રકાર, મિસ્ટર ખન્ના ઉદ્યોગપતિ, આવા પાત્રો છે.
અને આ લોકો શું કરે છે? બુદ્ધિજીવી ચર્ચાઓ, સમાજ સુધારણા, સ્ત્રી સશક્તિકરણ, ફિલોસોફી, રાજકારણ, મોટી મોટી વાતો.
એમની વાતો કદાચ સૈદ્ધાંતિક રીતે સાચી હોય, પણ પ્રેમચંદ બહુ કુશળતાથી બતાવે છે કે એમની ચર્ચાઓ હોરી અને ધન્યાના જીવનની વાસ્તવિકતાથી કેટલી દૂર છે.
હા, એમની બૌદ્ધિકતા જાણે પોકળ લાગે, કારણ કે જમીન સાથે જોડાયેલી નથી.
આ ગ્રામીણ અને શહેરી જીવન વચ્ચેનો વિરોધાભાસ, વાસ્તવિક સંઘર્ષ અને સૈદ્ધાંતિક ચર્ચાઓ વચ્ચેનો ગેપ નવલકથાનું એક મહત્વનું પાસું છે.
પ્રેમચંદ જાણે પૂછી રહ્યા છે કે શું આ બુદ્ધિજીવી વર્ગ ખરેખર દેશની મૂળભૂત સમસ્યાઓ સમજે છે કે ખાલી વાતો જ કરે છે.
દરમિયાન ગામડામાં હોરીની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. સતત મહેનત, પૂરું ખાવાનું નહીં, દેવાની ચિંતા, માનસિક તણાવ,
શરીર સાવ ખવાઈ જાય છે, હાડ પિંજર જેવો થઈ જાય છે, પણ આરામ કરવાનો એને અધિકાર જ ક્યાં છે?
દેવું ચૂકવવું છે, પરિવારનું પેટ ભરવું છે, એટલે મરતા સુધી કામ કરવું પડે છે. એની આંખોમાં હવે કોઈ સપનું નથી, ખાલી થાક અને લાચારી છે.
આ તબક્કે નવલકથાના મુખ્ય વિષયો એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
હા, જેમ કે ખેડૂતોનું બહુસ્તરીય શોષણ, જમીનદાર મહેસૂલ લે, શાહુકાર વ્યાજ લે, પૂજારી દાન દક્ષિણા પડાવે, સરકારી અમલદારો લાંચ લે, આખું તંત્ર જણે ખેડૂતને ચૂસવા બન્યું હોય.
અને પેલું દેવાનું દુષ્ચક્ર, એ તો ખાલી આર્થિક સમસ્યા નથી, એ તો ગુલામી છે.
બરાબર, એકવાર ફસાયા પછી બહાર નીકળવું લગભગ અશક્ય, પેઢી દર પેઢી ચાલે. હોરીની આખી જિંદગી દેવું ચૂકવવામાં જતી રહી.
પછી જ્ઞાતિ અને સામાજિક ભેદભાવ ગોબર જુનિયાનો સંબંધ એ બતાવે છે.
ધર્મ અને પરંપરાના નામે ચાલતું પાખંડ પણ. પંડિત દાતાદીન જેવા લોકો ધર્મનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે, હોરીની શ્રદ્ધાનો જેની વિરુદ્ધ ઉપયોગ થાય.
અને પેલો ગ્રામીણ વિરુદ્ધ શહેરી વિભાજનનો મુદ્દો પણ છે જ.
કથા હવે એના અંતિમ અને સૌથી કરુણ તબક્કા તરફ જાય છે. ગોબર થોડા પૈસા કમાઈને શહેરી ઠાઠ સાથે ગામ પાછો ફરે છે.
બદલાયેલો છે, થોડો અહંકારી પણ, ગામના શોષકો સામે લડવાનો પ્રયાસ કરે છે, પંચાયતને પડકારે છે.
પણ શોષણની જડો એટલી ઊંડી છે કે એક હાસ કંઈ બદલી નથી શકતો. ઉલટું, એની દખલગીરીથી હોરી માટે નવી મુસીબતો ઊભી થાય છે.
હોરી હવે સાવ થાકી ગયો છે, ભાંગી પડ્યો છે, સતત તાવ રહે છે, શરીરમાં શક્તિ નથી.
પણ રાય સાહેબના દેવાનો હફતો ચૂકવવાનો છે, પૈસા કમાવા જરૂરી છે, એટલે સખત બીમારી અને નબળાઈ છતાં એ જીવ સટોસટનું કામ કરવા જાય છે. રસ્તાના બાંધકામ પર પથ્થર તોડવાની મજૂરી,
અને આ અતિશય પરિશ્રમ એના માટે ઘાતક સાબિત થાય છે. એ કામ કરતા કરતા જ બેભાન થઈને ઢળી પડે છે.
માંડ માંડ ઘરે લાવવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે અંત નજીક છે, મૃત્યુશૈયા પર છે, આંખો મીંચાઈ રહી છે.
અને ત્યારે જ
પંડિત દાતાદીન આવે છે.
હોરીની અંતિમ અવસ્થા જોઈને ધન્યાને કહે છે કે હોરીના આત્માની શાંતિ માટે ગોદાન કરવું જરૂરી છે.
એટલે કે મરતા માણસના હાથે બ્રાહ્મણને ગાયનું દાન કરાવવું. અહીં વક્રોક્તિ ચરમસીમા પર છે.
જે માણસે આખી જિંદગી એક ગાય માટે સપના જોયા, જે ગાય એના માટે સૌથી મોટી ઈચ્છા હતી, જેના કારણે એ બરબાદ થયો,
એ જ માણસના મોત વખતે એની પાસે ગાયનું દાન માંગવામાં આવે છે. એ પણ એવા જ પરિવાર પાસે જેની પાસે કદાચ કાલ ખાવાનું પણ નથી.
આનાથી મોટી ટ્રેજેડી, આનાથી મોટો કટાક્ષ શું હોઈ શકે?
ધન્યા, જેણે જીવનભર દુઃખ જોયું છે, પતિની પીડા જોઈ છે, એ આ સાંભળીને ભાંગી પડે છે. એનો સંયમ તૂટી જાય છે.
એની પાસે જે કંઈ બચ્યું તું, ખાલી 20 આના, જેણે કદાચ હોરીના કફન માટે રાખ્યા હશે,
એ ધ્રુજતા હાથે પંડિત દાતાદીનના હાથમાં મૂકે છે.
અને એના મોઢામાંથી જે શબ્દો નીકળે છે એ હિન્દી સાહિત્યના, કદાચ વિશ્વ સાહિત્યના સૌથી યાદગાર વાક્યોમાંથી એક છે.
એ કહે છે, મહારાજ, ઘરમાં ન ગાય છે, ને વાછરડું, ન પૈસા, આ જ પૈસા છે, આ જ એમનું ગોદાન છે,
આ જ એમનું ગોદાન છે.
આ અંતિમ કટાક્ષપૂર્ણ દાન સાથે હોરી મહત્વનો શ્વાસ અટકી જાય છે. એનું સપનું અધૂરું જ રહી જાય છે, કાયમ માટે રહી જાય છે.
આ અંત ખરેખર હચમચાવી નાખે છે. શીર્ષક ગોદાનની વક્રોક્તિ હવે સ્પષ્ટ થાય છે.
અને એ પણ સ્પષ્ટ થાય છે કે હોરીની દુર્દશા એની કોઈ વ્યક્તિગત ખામીનું પરિણામ નથી. એ તો એક શોષણકારી, અમાનવીય સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો શિકાર બન્યો છે.
ગુસ્સો આવે છે, દુઃખ થાય છે, અને હોરી ધન્યા માટે ઊંડી સહાનુભૂતિ જન્મે છે.
પ્રેમચંદ જાણે આપણને પૂછે છે કે માણસની ગરિમાનું છું, શું ગરીબ માણસને ગૌરવથી જીવવાનો પણ હક નથી?
હોરી અને ધન્યા ભલે આર્થિક રીતે હારી જાય, પણ નૈતિક રીતે તેઓ ઊંચા રહે છે.
હા, આત્યંતિક વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓ પોતાની માનવતા, પ્રામાણિકતા, બીજા પ્રત્યેની કરુણા એ બધું સંપૂર્ણપણે ગુમાવતા નથી. એમનો સંઘર્ષ ભલે નિષ્ફળ જાય, એ જ એમની મહાનતા છે.
ગોદાન આપણને એ પણ શીખવે છે કે સામાજિક અન્યાય, ગરીબી, શોષણ એ કોઈ કુદરતી આફત નથી, એ માનવસર્જિત વ્યવસ્થાઓ છે.
અને આ વ્યવસ્થાઓને સમજીને તેને પડકારીને જ બદલાવ લાવી શકાય.
સાચી વાત. અને આટલી કઠોર વાસ્તવિકતાની વચ્ચે પણ પ્રેમ અને માનવીય ગરિમા માટેનો સંઘર્ષ ક્યારેય અટકતો નથી.
ધન્યાનું સાહસ, હોરીની સાદગી, આ બધું આપણને માનવતામાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે.
ખરેખર ગોદાન માત્ર એક નવલકથા નથી, તે ભારતીય સમાજ અને માનવ સ્વભાવ પરનું એક ગહન ચિંતન છે.
એટલે જ આટલા વર્ષો પછી પણ તે એટલી જ પ્રસ્તુત અને પ્રભાવશાળી લાગે છે.
ગોદાન આપણને હોરીના સમયના ભારતનું ચિત્ર આપે છે. આપણે એ વિચારવું રહ્યું છે કે આર્થિક અને સામાજિક શોષણના એ સ્વરૂપો આજે કેટલા બદલાયા છે,
અને કેટલા એ જ સ્વરૂપે કદાચ નવા નામે હજુ પણ ચાલુ રહ્યા છે, એક મોટો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.